એટલા માટે અને જેના ચિત્તમાં વક્રતા છે, મનમાં કાંઈ હોય, વચનમાં કાંઈ બોલે અને કાયાથી કાંઈ કરે એવી વક્રતા છે ને, તો એવા જીવના ચિત્તમાં ભગવાનની વાણીનો પ્રવેશ થઈ શકતો નથી. અને દશલક્ષણ પૂજામાં ધ્યાનત રાયજીની જે પૂજા છે ને, એમાં બહુ સુંદર પંક્તિઓ આવે છે. એક એક બહુ સુંદર પંક્તિ છે એની જયમાલામાં. આર્જવ ધર્મમાં શું કહે છે, કપટન કી જે કોઈ ચોરન કે પુર ના બસે, ચોરોના નગર ના હોય, સરળ સ્વભાવી હોય તાકે ઘર બહુ સંપદા. પછી શું કહે છે જો, ઉત્તમ આજવ રીતિ બખાની રંચક દગા બહુત દુઃખદાની. ગુજરાતીમાં આપણે કહીએ છીએ ને, દગો કોઈનો સગો નહીં. હા, એક વખતે તમે કહે ને એના પર અમે પાર્ટી પર વિશ્વાસ મૂક્યો, પણ એને અમારી સાથે શું કર્યો, દગો કર્યો ને, વક્રતા થઈને એ વાત ખતમ થઈ જાય છે. અહીંયા હવે કહે છે જુઓ, મન મેં હે સો વચન ઉચરીએ, વચન હોય સો તન સો કરીએ. શું કહ્યું, મન મેં હે સો વચન ઉચરીએ, વચન હોય સો તન સો કરીએ. એટલે મન વચન કાયાની સરળતા છે. આ એક વાત સમજવી આમાં, કે આ દસ ધર્મ મુખ્ય રૂપથી મુનિરાજની ચર્ચાની વાત છે. તો મુનિરાજના મનમાં એટલી પવિત્રતા છે, એટલી શુદ્ધતા છે. તો એટલી પવિત્રતા અંદરમાં છે ને, તો મનમાં પવિત્રતા છે, તો મન મેં હે સો વચન ઉચરીએ. અને વચન હોય વાણી પણ એવી પવિત્ર છે, તો વચન હોય સો તન સો કરીએ. સમજો વાત ને, આ મોહી રાગી દ્વેષી જીવ માટે થોડો નિયમ બદલવો પડશે. એના માટે તો એમ કહેવું પડશે, મન મેં હે સો મન મેં રખીએ. ખ્યાલ આવે ને, કેમકે મનમાં તો બીજાને મારવાનો ભાવ આવ્યો ને, બીજાને દુઃખ દેવાનો ભાવ આવ્યો ને, આનું તો આમ કરી નાખું ભાવ આવ્યો, તો તને તો કહેશે મન મેં હે સો મન મેં રખીએ. વચનથી બોલતો નહીં તું એવું, કેમકે પેલું તો મન સંબંધીનું પાપ હતું, અને વાણીથી બોલ્યો તો વચન સંબંધીનો દોષ લાગે છે. મન મેં હે સો મન મેં રખીએ, વચન હોય, કદાચ વાણીમાં બોલાઈ પણ ગયું તો કહેશે, વચન હોય તન સોના કરીએ. હા, જેમ સમજો કે અહીંયાથી રોડ ઉપર ક્યાંક જતા હોય, અને અમારા તમારે અહીંયા પૂરી પકોડીની લારીને એવું જોવામાં નથી આવતું, અમારે ત્યાં તો બહુ હોય છે એવું. તો એ વ્યાખ્યાનમાં તો સાંભળ્યું કે ભાઈ આપણાથી આવું પૂરી પકોડીને એવું ન ખવાય, પણ પછી આમ એકદમ ત્યાં લારી આગળથી નીકળ્યા ને મનમાં ખાવાનો શું થઈ ગયો, ભાવ આવી ગયો ને, તો કહે છે મન મેં હે સો. બોલો, પછી બોલું કે ચલો ખાવી છે એવું બોલું કે ના બોલું? હા, મન મેં હે સો મન, બસ એટલેથી કંટ્રોલ કરી દે. વિચાર આવી ગયો તો કંટ્રોલ કરી દે. અને બે ભાઈબંધ જોડે ગયા છે, કદાચ કંટ્રોલ ના રહ્યો ને બોલી જવાયું કે ચલો કોઈ જોતું નથી ખાવી છે, તો કહે છે વાણીથી કદાચ બોલાવ્યું ને, વચન હોય તન સોના કરીએ. સમજાય છે? એટલે શ્રીમદજીની યાદ રાખવી લાય, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે. હા, જો બહુ સુંદર છે એક એક આના, તો આગળના પણ તમે વાંચજો. આ ધ્યાનતરાયજીના છે ને, માન કશાયનું પણ બહુ સુંદર લખ્યું છે. ગુરુદેવજી કહેતા હતા ને, મફતમાં મૂળામાં વેચાણ્યો કહેતા હતા ને. હા, અભિમાન કરે છે, માન કરે છે, એમાં લખ્યું છે ઉપર તમને બતાવું. વસ્યો નિગોદ માહી તે આયા. ક્યાંથી આવ્યો આ જીવ? નિગોદમાં. દમરી રૂકન ભાગ બિકાયા, દમરી રૂકન ભાગ બિકાયા. એ મૂળામાં હોય અને માતા બહેનો શાકભાજી લેવા જાય ને, તો પેલું નાનું છોકરું હોય એ કે બા મારે મૂળો લેવો છે, ખવાય નહીં હોય તો સમજવાની વાત છે કે મૂળો લેવો છે, તો પેલો લારીવાળો શું કે લે બેટા લઈ જા, તો એની કેટલી કિંમત ચૂકવી? કાંઈ નહીં. અને એમાં ભાઈ સાહેબ બેઠેલા હતા, એની કિંમત એ કહે છે મફતમાં મૂળામાં વેચાયો. હવે સોના કોના અભિમાન કરે છે? કહે જો રૂંકન બિકાયા ભાગવસતે દેવ એ કેન્દ્રી ભયા. દેવ ઘડીકમાં શું થઈ ગયો? એ કેન્દ્રિયા. એ પ્રમાણે એમાં લખ્યું છે. ઘણું આગળ આપણે આજે ઉત્તમ આર્જવ ધર્મનું થોડું જોવું છે ને. પછી કહે છે આગળ, કરીએ સરળતી હું જોગ અપને દેખ નિર્મલ આરસી, મુખ કરે જૈસા લખે તૈસા કપટ પ્રીતિ અંગારસી. જેવું મોઢું દર્પણની સામે જોઈને કરે ને એવું દર્પણમાં દેખાય, એમ જીવ જેવા ભાવ કરે છે એ પ્રમાણે એને કર્મ બંધાય છે અને ઉદયમાં આવે છે. હવે હવે આ પંક્તિનો અર્થ સમજો. નહીં લહે લક્ષ્મી અધિક છલ કરી, આ માયાનો માયાચારનો વિરોધી છે ને, તો છલ શબ્દ આવે, છલ અને માયાચાર. નહીં લહે લક્ષ્મી અધિક છલ કરી, તો આનો અર્થ એમ નહીં કરવું કે લક્ષ્મી ગ્રહણ તો કરવી પણ અધિક છલ કરીને નહીં, પણ થોડું છલ કરીને. એવું નથી કેવું અહીંયા ગાડી, પણ શું કેવું છે? નહીં લહે લક્ષ્મી અધિક, એમ નહીં લહે લક્ષ્મી અધિક, વધારે શું કરવું છે? બે ટાઈમ ખાવા જેટલું જોઈએ. અને પછી નહે નહીં લહે લક્ષ્મી અધિક, અને એ પણ છલ કરીને નહીં. આ ખ્યાલ આવે છે કે નહીં? નહીં તો કોઈ આનો અર્થ શું કરે? નહીં લહે લક્ષ્મી પછી અધિક છલ કરી, વધારે છલ કરીને નહીં પણ થોડું કરો તો ચાલે, એવું અર્થ નથી આ. નહીં લહે લક્ષ્મી અધિક છલ કરી કર્મ બંધ વિશેષતા. હવે અંતિમ પંક્તિમાં શું કહેજો? ભય ત્યાગી દૂધ બિલાવ પીવે આપદા નહીં દેખતા. રસોડામાં જે છે દૂધ મૂક્યું છે અને બિલાડી આવે ને, તો શું કરે છે? હે, એ દૂધ પીવા બેસી જાય છે પણ એને ખબર નથી હમણાં પેલો ઘરનો માલિક આવશે, તો શું કરશે? દંડો મારશે. પણ એ કહે છે ભય ત્યાગી દૂધ બિલાવ પીવે આપદા નહીં દેખતા. એમાં ધંધા વ્યાપારમાં માયાચાર છલ કપટ કરે છે ને, એ કહે છે બધું ભલા માણસ એ બંધાય છે ને, ઉદયમાં આવશે ત્યારે ભોગવવું ભારી પડશે, આપદા નહીં દેખતા. એ તો શું કહે છે કે એ તો પડશે એવા, એ વખતની વાત, એ તો દેવાશે ત્યારે ખબર પડશે કેવા દેવાય છે. ખ્યાલ આવ્યો કે ના? કે કોને જોયું સ્વર્ગ ને કોને જોયું નરક રમેશભાઈ? આ તો બધું આ લોકોને બોલાવ્યા હોય ને એટલે ગભરાવા માટે બધું બોલે, બાકી જે બધું મળ્યું છે ખાઓ પીઓ મોજ મસ્તી કરો ને ભલા માણસ. હે, આ મોહી રાગી દ્વેષી જીવો, પંચમ કાલના વક્ર બુદ્ધિના જીવો આવી જાતિનો કુતર્ક કરે છે. હા, થઈ ગયું. જુઓ સ્વામીજી, એક વાત બહુ સરસ કરતા હતા એટલા માટે તમને ખ્યાલ હોય તો, આજે આર્જવ ધર્મનો વિરોધી છે માયા, માયાચાર માને આડોડાઈ, આડોડાઈ કરે ને. સ્વામીજી કહેતા હતા કે આ વાણિયા છે એ મરીને નરકે તો ના જાય, કેમ કે માંસ ન ખાય, દારૂ ન પીવે, જુગાર ન રમે, એટલે નરકમાં તો ન જાય. એવા મંદ કશાયના વધારે પરિણામ પણ દેખાતા નથી, દેવગતિ કે મનુષ્ય ગતિના પણ લક્ષણ એના દેખાતા નથી, અને આખો દિવસ માયાચાર. અમારે તો શું છે પ્રભુલભાઈ, અમારા ત્યાં બધા બેસે ને સામે, બધા વ્યાપારી લોકો છે, એ પાછા કે પ્રવચન પછી એટલી કબૂલાત કરે કે શૈલેષભાઈ શું કહીએ, અમારા ધંધા વ્યાપારમાં એટલી માયાચારી હોય છે કે ન પૂછો વાત, કે જાતે અને પાછા અમુક તો ગૌરવથી કહે કે હું હોઉં ને, અને ઘરાકની તાકાત નથી કે ખાલી હાથે પાછો જાય. આપણે એનું બ્રેઇન વોશ એવું કરી નાખીએ ને કે અરે ભલા માણસ ગાંધીજી હતા ને ગાંધીજી, તો એક વખતે શું થયા કે કોઈ વખતે એમને ખરીદી કરવા જવાનો પ્રસંગ બન્યો, તો પેલા જોયું કે આમને તો મૂડી નાખવામાં વાંધો નથી કાંઈ, તો છેતરાઈને આવ્યા. તો જ્યારે ત્યાં એમના આશ્રમમાં આવ્યા તો કહ્યું કે તમે તો છેતરાઈને આવ્યા છો, તો ગાંધીજીએ એમ કહ્યું કે હું નથી છેતરાયો. એ જેને પહેલાં પોતાની જાતને છેતરી છે કે આ સીધો સાદો માણસ છે, આની પાસે વધારે રૂપિયા લેવામાં કાંઈ વાંધો, તો એને સૌથી પહેલાં પોતાને જાતને ઠગી છે, પછી મારો નંબર તો એક્સ વાય ઝેડ બીજા નંબરની વાત છે. એમ અહીંયા કહે છે, ગુરુદેવ કહેતા હતા, માયાચારના પરિણામ કરે, આડોડાઈના પરિણામ કરે, તો એના ફલમાં કેવા શરીર મળે છે? આડા શરીર. આ ગાય ભેંસ કૂતરા બિલાડા ગરોડી વંદા વગેરેના શરીર કેવા હોય છે? એ બધા આડા શરીર હોય છે. મુંબઈમાં તો જ્યારે જાઉં ને ત્યારે કહું પ્રફુલભાઈ, હું મુંબઈમાં જે ઉંદરા હોય છે ને, ઉંદરા અહીંયા તો તમારે નથી હોય તમારા ખ્યાલથી હોય છે, મુંબઈમાં તો બહુ મોટા મોટા ઉંદર હોય છે, બહુ મોટા હોય રેલવે બરાબર છે ને, અને ધોંસ કેવા કોઈ ઉંદર એવા આવડા મોટા કહે છે. અમુક એલ્યુમિનિયમના તમારા ડબ્બા હોય ને, એમાં ઘઉં કે ભર્યું હોય તો જો આવી જાય ને, તો સવારે જોવો તો એલ્યુમિનિયમ ડબ્બો કોતરીને અડધા ઘઉં તો ખાઈ જાય, એવા મોટા મોટા હોય છે. હમ, તો પછી હું કહું કે આ બધા જો એમાં ને એમાં રહ્યા ને, તો મરીને મુંબઈમાં તો જન્મ છો તમે, અમારે મુંબઈ છોડવું ગમતું નથી, છોડવું ગમતું નથી, હા છોડવું નથી ગમતું, જન્મ છો તો મુંબઈમાં, પણ પર્યાય કઈ આવશે? ઉંદરાની પર્યાયમાં જન્મ છો ભાઈયા. સમજાય છે કે નહીં? કેમ કે આ તો બિલકુલ કહેતા હતા ને ગુરુદેવ શ્રી મોટા બાબુભાઈ પણ, કે આ કોઈ પોપાબાઈનું રાજ નથી. અંધેરી નગરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા, એવી કોઈ વાત નથી. એક એક પરિણામનો બરાબર બરાબર તોલી તોલીને હિસાબ કિતાબ આ માર્ગમાં થાય છે ભાઈયા. વચનામૃતમાં લખ્યું ને બહેનશ્રીએ, પરિણામનું ફલ ના આવે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવાનો પ્રસંગ આવે ભાઈયા. એ કહે છે આ લખે છે, ભય ત્યાગ દૂધ બિલાવ પીવે આપદા નહીં દેખતા. તો મેં પહેલા દિવસે કદાચ કહ્યું હતું કે આ બધી વાતો સાંભળ્યા પછી આપણા પરિણામોમાં અપડેટ થવું જોઈએ. કહ્યું હતું કે નહોતું કહ્યું? મેં પહેલાં જ વ્યાખ્યાનમાં કદાચ કહ્યું હતું. હા, એ જડ કોમ્પ્યુટરની અંદર બધી ટેકનોલોજીમાં અપડેટ થાય, અને આપણા પરિણામોમાં જો અપડેટ ન થાય તો આપણે સમજો જડ કરતાં પણ ગયેલા છીએ ભાઈ. અને કોના માટે કરવાનું છે પહેલાં અંદરમાં વિચાર કરવાનો કે આ બધું કરવાનું છે કોના માટે કરવાનું? સ્વયં પોતાના આત્માના કલ્યાણ માટે કરવાનું છે. રખડતા 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 ક્યાં કેવા પરિણામ કર્યા હશે કે આવા ખરાબ કાળમાં આવી ઊંચી વાત સાંભળવા મળી ગઈ ભાઈયા. સમજ્યું કે આપણા માથે મોટી જવાબદારી છે. આ હા હા, કર્યું ન તો દેહ તો છૂટી જશે. અને હું તો કહું છું, મારા ત્યાં બહુ આગળ પડતા હશો ને, બહુ આગળ પડતા હશો તો સમાજના લોકો તમારી પાછળ એક પ્રાર્થના સભા રાખશે. શું રાખશે? પ્રાર્થના સભા રાખશે. અને તમને પાછા આવો ને કદાચ અવધિ ગામ જોવા માટે તમારી પ્રાર્થના સભા, તમને ખબર પડે કે હું એનાઉન્સમેન્ટ કે બોલવાવાળા બહુ માણસો હશે, એક મિનિટથી વધારે બોલવાનો કોઈ ટાઈમ નહીં મળે. ખરા, તે આખી જિંદગી પોતાના આત્માના હિતને બાજુમાં મૂકીને ઘસી નાખીને એ તારી પાછળ કોઈને એક મિનિટ બોલવાનો પણ ટાઈમ નથી હોતો. બરાબર સમજી લેજે ભાઈયા. હે, નિયમસારમાં એટલા માટે બહુ સરસ વાત લખી છે કે આ મળી છે નિધિને, જેમ જમીનમાં ખોદકામ કરતા સોનાના ચરું મળે, જાહેરાત ન કરે, કરે ને શાંતિથી એક જગ્યાએ જઈને પછી કમાવા ધમાવાનું બંધ કરીને ભોગવે ને શાંતિથી ખાય. એમ કહે છે, નિધિ પામીને જન કોઈ નિજ વતને રહી ફળ ભોગવે, તેમ જ્ઞાની પર જન સંગ છોડી જ્ઞાન નિધિને ભોગવે. આ તાડપત્ર ઉપર દિગંબર સંતોએ અમૃતની વર્ષા કરી છે ભાઈયા. એ ધન્ય હશે એ ક્ષણ 2000 વર્ષ પહેલાંની કે તાડપત્ર ઉપર આ પંચ પરમાગમોની અમૃતની વર્ષા થઈ ગઈ ભાઈયા. અને સાતિશય પુણ્યનો ઉદય તો જુઓ. તમારે અહીંયા શું કહેવાય, નાઇરોબીમાં મ્યુઝિયમ છે બટુકભાઈ? મ્યુઝિયમ છે ને? હા, એમાં કોઈ કેટલી કેટલા વર્ષોની પુરાણી વસ્તુઓ છે અહીંયા આગળ? એપ્રોક્સિમેટલી કેટલા? હા, બરાબર 500,000 વર્ષ પહેલાંની પુરાણી વસ્તુ છે ને. હા, તો અમારે આપણા મૈસૂરમાં છે ને, આપણા ઇન્ડિયામાં મૈસૂરમાં તો પેલો મહેલ છે. હા, તો એ કહે છે કે પેલો મહેલ જોવા માટે જાય અને મ્યુઝિયમ જોવા માટે જાય ત્યાં બાજુમાં, તો પછી બતાવે કે આ ટીપુ સુલતાનની તલવાર, આ ટીપુ સુલતાનની ઢાલ. હવે એના 50-50-100-100 રૂપિયા ખર્ચીને જોવા માટે જાય, હવે 100-200-500 વર્ષ જૂની તલવાર ને ઢાલ જોઈને ખુશ થઈ જાય કે આ જેટલી વસ્તુ પ્રાચીન છે ને એટલે એની કિંમત વધારે. તું કહે છે કે આ સમયસાર ગ્રંથરાજ કેટલો પ્રાચીન છે, તમારા મ્યુઝિયમમાં તો 1,000 વર્ષ જૂની વસ્તુ છે ને, પણ આપણા નાઇરોબીના જિનાગમની અંદર આ મ્યુઝિયમની અંદર આ વસ્તુ કેટલી જૂની છે, કેટલી જૂની છે, સમયસાર 2,000 વર્ષ જૂનો ગ્રંથ છે. તો પેલા કરતા આની કિંમત વધી ગઈ ને, અને એનાથી વધારે આગળ વાત કરીએ તો આ સમયસારમાં, આ શબ્દ બ્રહ્મરૂપ સમયસારમાં જે અંદરનો શુદ્ધાત્મા સમયસાર બતાવ્યો છે, એ સમયસાર કેટલો જૂનો છે, અંદરમાં જે છે ક્યારનો છે, પંચમ ભાવ પારિણામિક ભાવ ક્યારનો છે, એ અનાદિનો છે ને ભલા માણસા. તો એની કિંમત તું આંખ તો ખરો એક વખતે, આ કિંમત તું આંખ, બહારની જળ વસ્તુની કિંમત આંકે છે એમાં તારી કિંમત અંકાઈ જાય છે. શ્રીમદજીએ લખ્યું ને, ઘટપટ આદિ જાણ તું તેથી તેને માન, જાણનારને જમાન નહીં કહીએ કેવું જ્ઞાન. આ એની જેની સત્તામાં આ બધાની કિંમત જણાય છે. એ શું કહેવાય, લંડનમાં પેલો છે ને કોહિનૂર હીરો છે ને, તો એક વ્યક્તિ એમ કહે કે હીરાની શું ગજબની કિંમત છે. બીજું કહે કે આંખ ના હોત તો હીરાને કોણ દેખત, તો કિંમત તો કોની છે, ખ્યાલ આવી ગયો હે, કે આંખ ના હોત તો હીરો કોણને, હીરાની, તો કે આંખની કિંમત છે. તો ત્રીજો કહે, આ ગુરુદેવશ્રીનો શિષ્ય હતો ને, હા, તો એ કહે કે એ હીરો પણ હોત, આંખ પણ હોત, પણ જ્ઞાન ના હોત તો, શરદભાઈ જ્ઞાન ના હોત તો શું કરવાનું, બોલો હવે, મળદું છે ને હીરો એ છે ને મળદું એ છે, આંખ એ છે ને ત્યાં આગળ, પણ શું નથી, જ્ઞાન નથી, આ શું કરવાનું પછી ત્યાં આગળ. તો કિંમત કોની છે, જ્ઞાનની કિંમત છે, અને જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા તું ચેતન તત્વ છો. આ એક એસે સરળ સ્વભાવી આત્મા છે, એના આશ્રય પર્યાયમાં સરળતા પ્રગટ થાય એના માટે આવા દિવસો આપણા યોગમાં આવા અવસર પ્રાપ્ત થાય છે. તો એનું ભાવભાષણ આપણે યથાર્થ રૂપમાં કરવું જોઈએ ભાઈ. આ જુઓ આપણો સમય સાંજનો છે ને વિષય, ગાથા 26 છે ને ભાઈ, કયું પાનું છે, 61 પાનું સમય સાર ગાથાનો પાઠ કરીશું આપણે 26 થી. જો જીવ હોય અનંદે તો આચાર્યતી શંકરતણી સ્તુતિ સૌઠરે મિથ્યા જતેથી જીવ દેહ બંને એક છે, વ્યવહાર નયનું વચન આપણની નિશ્ચય તો જીવ દે કદાપી એક પદાર્થ નામ પણ નિશય નથી યોગ્ય, નહીં દેહ ગુણ કે વળી તણા, જે કે વળી ગુણ ને સ્તવે પરમાર્થ કે વળી તે સ્તવે. जितेन्द्रियो ज्ञान स्वभावे अधिक जाने आत्मने निश्चय विषय साधु भाखे जीते इंद्रियते हने જીત મોહ સાધુ તણો વળી ક્ષય મોહ જ્યારે થાય છે નિશ્ચય વિદો થકી તે હને ક્ષીણ મોહના મક થાય છે.
ગાથા 27 છે. શિષ્યનો જે પ્રશ્ન હતો કે તમે દેહ અને આત્માને ભિન્ન કહો છો, પણ શાસ્ત્રમાં જ્ઞાની પુરુષોએ દેહના ગુણોના આધારે ભગવાનની સ્તુતિ કરેલી છે, અને દેહ અને આત્મા બંને જો જુદા જુદા હોય તો ભગવાનની સ્તુતિ મિથ્યા સિદ્ધ થાય. માટે અમારું તો એમ માનવું છે કે દેહ છે તે જ આત્મા છે. તો શ્રી ગુરુએ એને ઉત્તર આપ્યો, આચાર્ય દેવ કહે છે કે તું જેમ માને છે એમ નથી. કેમ કે તું નય વિભાગને જાણતો નથી, જે નય વિભાગ આ પ્રમાણે છે. ગાથા 27 છે ને. શું છે નય વિભાગ? કે જીવ દેહ બંને એક છે, વ્યવહાર નયનું વચન આ. એટલે આમાંથી આપણને જવાબ મળી જાય છે કે જીવ દેહ બંને એક છે એ વ્યવહારનું વચન છે. એનો અર્થ દેહના ગુણોના આધારે ભગવાનનો આત્મા જુદો છે અને ભગવાનનો દેહ પણ જુદો છે. તો દેહના ગુણોના આધારે જે ભગવાનની સ્તુતિ કરવામાં આવી એ સ્તુતિ વ્યવહાર સ્તુતિ થઈ ગઈ, બરાબર છે કે નહીં? પણ પછી તરફ પણ નિશ્ચયે તો જીવ દેહ કદાપી એક પદાર્થ ના માને. તું જીનવાણીનો આધાર લઈ અને દેહ અને આત્માને એક માનવાની મિથ્યા માન્યતાને પુષ્ટ કરે છે, પણ કહે છે પરમાર્થથી એટલે નિશ્ચયથી જોવામાં આવે તો ખરેખર બંને એક છે નહીં, એટલું તું નય વિભાગને બરાબર સમજ એ કહે છે. ટીકામાં જો અમરચંદ્ર આચાર્ય દેવ ખુલાસો કરે છે એનો, જેમ આ લોકમાં સુવર્ણ અને ચાંદીને ગાળી એક કરવાથી એક પિંડનો વ્યવહાર થાય છે. સુવર્ણ અને ચાંદીને ગાળી અને એક પિંડ કર્યો તો એક પિંડનો વ્યવહાર છે, તો બંને કેવા અંદર જુદા, પણ એક પિંડનો વ્યવહાર થાય છે. તેમ આત્માને અને શરીરને, જોયું સુવર્ણ અને ચાંદી લખ્યું એમ અહીંયા શું કર્યું, તેમ આત્માને અને શરીરને પરસ્પર એક ક્ષેત્રે રહેવાની અવસ્થા હોવાથી એકપણાનો વ્યવહાર છે. અહીંયા જે એક વાત આવી ને કે આત્માને અને શરીરને પરસ્પર એક ક્ષેત્રે રહેવાની વ્યવસ્થા, તો આ એક ક્ષેત્રે રહેવાની વ્યવસ્થા એ શું છે? જિનાગમમાં એક તાદાત્મ્ય સંબંધ આવે છે રતિભાઈ, તાદાત્મ્ય સંબંધ, અને એક છે એક ક્ષેત્રાવગાહ સંબંધ, અને એક ત્રીજો છે સંયોગ સંબંધ. સમજો જરા ધ્યાનથી વાતને, એટલે તમને આ થોડું વધારે ક્લેરિફિકેશન થાય. કે જે દૂધનો પાણી સાથેનો સંબંધ, દૂધ અને પાણી, અને દૂધનો તપેલી સાથેનો સંબંધ, દૂધનો તપેલી સાથેનો સંબંધ, દૂધનો પાણી સાથેનો સંબંધ અને દૂધનો એની જે મીઠાશ અને ધોળાપણું છે એની સાથેનો સંબંધ. ત્રણ થઈ ગયા ને. બીજી રીતે હવે ગોળ છે ને, ગોળ, ગોળનો ગળપણ સાથેનો સંબંધ છે તાદાત્મ્ય સંબંધ કહેવાય. ગોળનો ગળપણ સાથે કયો સંબંધ છે? તાદાત્મ્ય. અગ્નિનો ઉષ્ણતા સાથે કયો સંબંધ છે? તાદાત્મ્ય. એવી રીતે આત્માનો દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે ગુણો સાથે આત્માનો કેવો સંબંધ છે? તાદાત્મ્ય સંબંધ છે. જેમ ગોળમાંથી ગળપણ જતું રહે તો ગોળ જ નહીં રહે, અગ્નિમાંથી ઉષ્ણતા ખસેડો તો અગ્નિ જ નહીં રહે, બરાબર છે ને, પણ એ ખસી શકે. એમ દૂધમાંથી સફેદપણું છે, મીઠાશપણું છે, એ તાદાત્મ્યપણું છે, એમાંથી ખસી શકે નહીં. તો એવી રીતે આત્માનો દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે ગુણો સાથે કેવો સંબંધ છે પ્રભુલભાઈ? તાદાત્મ્ય સંબંધ. એક વાત હવે આગળ વધીએ છીએ જરાક. દૂધનો અને પાણીનો એ બંનેનો એક ક્ષેત્ર અવગાહ. હવે આ ત્રણ શબ્દ છે, એક ક્ષેત્ર અવગાહ સંબંધ. એટલે શું કે આકાશ દ્રવ્ય છે ને, એક અખંડ મોટું આકાશ દ્રવ્ય છે, એ બધા દ્રવ્યોને રહેવાની જગ્યા આપે છે, એમ વ્યવહારનું કથન છે ને. તો એક ક્ષેત્ર અવગાહ એટલે શું કે આકાશના, સમજો, આકાશના જેટલા પ્રદેશોમાં, આકાશ દ્રવ્યના જેટલા પ્રદેશોમાં આત્મા રહેલો છે એટલા જ પ્રદેશોમાં દેહ રહેલો છે, ખ્યાલ ને. એટલા માટે એક ક્ષેત્ર, એક ક્ષેત્ર અવગાહ. અવગાહ એટલે રહેવું. તો દેહનું, ફરીથી, દેહનું આકાશના જેટલી જગ્યામાં રહેવું છે ને, એટલી જગ્યામાં કોનું રહેવું છે? આત્માનું રહેવું છે. એટલે દેહ અને આત્માનો સંબંધ કયો કયો? એક ક્ષેત્ર અવગાહ સંબંધ. પણ છે બંને કેવા? છે બંને જુદા જુદા છે. સમજરા ધ્યાનથી વાતને થોડીક હજુ આગળ લઈ જઉં છું પ્રભુલભાઈ, સમજો. કે આકાશ દ્રવ્યના જેટલા પ્રદેશો, શબ્દ વાપરું છું, આકાશ દ્રવ્યના જેટલા પ્રદેશો છે ને એટલા જ પ્રદેશોમાં આત્મા રહેલો છે, અને એટલા જ પ્રદેશોમાં શું રહેલું છે? શરીર રહેલું છે, દેહ રહેલો છે, શરીર. એટલે દેહ અને આત્મા વચ્ચે કયો સંબંધ કયો કયો? એક ક્ષેત્ર. પણ એમ હોવા છતાં આકાશના પ્રદેશો જુદા છે, દેહના પ્રદેશો જુદા છે, અને ચૈતન્ય આત્માના પ્રદેશો જુદા છે. જો પ્રદેશો એકબીજામાં મિક્સ થઈ જાય તો તાદાત્મ્ય સંબંધ થઈ ગયો ત્યાં આગળ. સમજાય છે કે નહીં? હા, એ હા હા હા. તો જરા સમજો ધ્યાનથી, કે પરસ્પર અવગાહ સિદ્ધ સંબંધ છે ને, ત્યાં આગળ સિદ્ધ કરતા કર્મ અધિકારમાં આવે છે એની ચર્ચા, બરાબર છે, એ છે. તો એ એક ક્ષેત્રાવગાહ સંબંધ દેહ અને આત્માની સાથે કયો સંબંધ કહ્યો સુરેશભાઈ? એક ક્ષેત્રાવગાહ સંબંધ. અને આત્મામાં દર્શન, જ્ઞાન, ચારિત્ર ગુણો સાથે કયો સંબંધ કહ્યો? તાદાત્મ્ય સંબંધ, બરાબર છે. હવે ત્રીજી એક જરા વાત કરું છું, ત્રીજી આગળથી વધવા, કે જે તપેલીમાં દૂધ છે ને, તો દૂધનો પાણી સાથે એક ક્ષેત્રાવગાહ સંબંધ કહ્યો. જ્યાં દૂધ છે ત્યાં જ પાણી છે ને, જ્યાં પાણી છે એક ક્ષેત્રાવગાહ. અને દૂધનો તપેલી સાથેનો સંબંધ, દૂધનો તપેલી સાથે સંબંધ. તો ક્ષેત્ર અલગ છે, તપેલી જે છે એ ત્યાં આકાશના પ્રદેશો અલગ છે, અને દૂધ છે ત્યાં આકાશના પ્રદેશો અલગ છે. તો ત્યાં તાદાત્મ્ય સંબંધ પણ નથી, એક ક્ષેત્રાવગાહ સંબંધ પણ. કયો સંબંધ છે? સંયોગ સંબંધ છે. સમજી ગયા કે ન સમજી ગયા? સમજો હજુ આગળ, કે ઘઉં અને કાંકરા, ઘઉં વીણવામાં આવે છે, તો ઘઉં અને કાંકરા, તો ઘઉં ને કાંકરા વચ્ચેનો સંબંધ કયો છે? તાદાત્મક એક ક્ષેત્ર આવ્યા કે ના? તાદાત્મક પણ નહીં ને, એક ક્ષેત્ર. કયો સંબંધ છે? સંયોગ સંબંધ છે, તેને જુદા પાડવામાં આવે છે, બરાબર છે. એવી રીતે હવે આગળ, આ સ્ત્રી, પુત્ર, મકાન, કુટુંબ, પરિવાર સાથે આત્માનો કયો સંબંધ છે? સંયોગ. તાદાત્મક પણ નહીં, એક ક્ષેત્ર આવ્યા પણ નહીં, પણ કયો સંબંધ છે? સંયોગ સંબંધ છે. યદ્યપિ દેહ સાથેનો પણ સંયોગ સંબંધ જ કહેવાય, દેહ સાથેનો પણ સંયોગ, પણ એ સંયોગ કેવો છે? એક ક્ષેત્રાવગાહ સંયોગ સંબંધ છે. કેમ કે આનો પણ વિયોગ થઈ જાય છે ને, એટલે સંયોગ કહેવાશે. પણ પેલો ડિફરન્ટ પાડવા માટે આપણે એ પ્રમાણે કહ્યું, આની સાથે પરસ્પર અવગાહસમ, પરસ્પર અવગાહ એટલે બંનેની જગ્યા કેવી છે, એક છે. એટલા માટે દેહને આત્મા કહેવાનો વ્યવહાર કહ્યો. વ્યવહાર એટલા માટે કહ્યો કે બેના ખરેખર પ્રદેશો કેવા છે, જુદા છે ને, પણ સાથે રહ્યા છે, એટલા માટે એક ક્ષિત્રાવગાહ કહેવામાં આવે છે. જેમ હું મારા ત્યાં ઇન્ડિયામાંથી અહીંયા આવ્યો ને, તો શરીર મારી સાથે આવ્યું, પણ મારા દીકરા દીકરી છે એ ત્યાં છે ને, તો એની સાથે સંયોગ કહ્યું, પણ એક ક્ષિત્રાવગાહ ન કહ્યું. ત્યાં આગળ હું આમ નમું ને, મને નમવાનો આમ ભાવ આવે ભગવાનની આગળ, તો હું નમું તો આ શરીરને પણ શું થાય, ત્યાં નમવું પડે. એક ક્ષિત્રાવગાહ છે, ખ્યાલ આવે છે કે નહીં? હા, પણ મારા પરિવારવાળા હું નમું તેમને નમવું જરૂરી છે, તો એની સાથે કયો સંબંધ કહી દીધો, સંયોગ સંબંધ. દેહની સાથે એક ક્ષિત્રાવગાહ, અને દર્શન જ્ઞાન ચારિત્ર વગેરે ગુણો સાથે તાદાત્મ સંબંધ કહ્યો. બરાબર, હવે આગળ વધીએ છીએ. જરા આ શબ્દો આવે આપણે સમજીને આગળ વધીએ, તો થોડુંક આચાર્ય દેવે લખ્યું છે ને, તો આપણા નેમચંદ કાકા યાદ આવે છે. એ કહે કે એક શબ્દોનું વજન કેવું હોય છે, જે આપણા વેબ બ્રિજ હોય છે ને, વેબ બ્રિજ વજન કરવામાં મોટા મોટા લોડેડ ટ્રકોનું, એ જેનું વજન હોય છે એનું, એના કરતાં જીનવાણીના એક એક શબ્દોનું વજન વધારે હોય છે. ખ્યાલ આવે છે કે નહીં? ખૂબ વજન. થોડું તમે આમથી આમ આગું પાછું કરી નાખો તો કેટલું ગડબડ થઈ જાય કે ન થઈ જાય, બોલો હવે. એ આવે છે ને, તમે એમ લખ્યું, એમ દિવાલ પર લખ્યું હોય કે અહીંયા કોઈએ ગંદકી કરવી નહીં, અને પછી અલ્પવિરામ કર્યો હોય, કરનારને દંડ થશે. હવે અલ્પવિરામને હું થોડોક આગળ એક સ્ટેપ આગળ મૂકી દઉં, ત્યાંથી અહીંયા મૂકી દઉં છું, તું શું થઈ જશે? અહીંયા ગંદકી, પહેલાં શું લખ્યું, અહીંયા ગંદકી કરવી નહીં, અને અલ્પવિરામ હતો, કરનારને દંડ થશે. હવે અલ્પવિરામ આગળ લાવી દીધો તો શું થઈ ગયું, અહીંયા ગંદકી કરવી અને નહીં કરનારને દંડ થશે. બોલો હવે, હવે આમથી આમ કરીએ એમાં કેટલો અર્થનો અનર્થ થઈ જાય છે, તો વજન છે ને એનું, બોલો. લોકો કહે છે કે નો વેર ગોડ, ભગવાન ક્યાંય નથી, આ તો બધું તું જ છે એક જાતિનું. નો, એનો નો વેર, ડબલ્યુ એચ ઈ આર ઈ, ગોડ. તો કહે છે કે નો પછી ડબલ્યુ છે ને, ડબલ્યુને એનોની જોડે જોડી દો તો શું થઈ જશે, બોલો શું થશે? શરદભાઈ, બટુકભાઈ શું થશે? નાઉ પછી હિયર ગોડ. આ ગુરુદેવે બતાવીએ, નાઉ હિયર ગોડ, બોલો હવે. હા, અહીંયા છે ને, પેલો કહે નો, અહીંયા ડબલ્યુ આમ અડાડી દે તો અહીંયા અંદરમાં તારી પર્યાય અડી જશે ભલામણ. હા, જુઓ, તેમ આત્માને અને શરીરને પરસ્પર એક ક્ષેત્રે રહેવાની અવસ્થા હોવાથી એકપણાનો વ્યવહાર છે. આમ વ્યવહાર માત્રથી જ, જોઈએ ને, વ્યવહાર માત્રથી જ આત્મા અને શરીરનું એકપણું છે. જેમ કીધું ને, પેલા બાના બા જ્યાં રહેતા હોય, બાજુમાં રહેતા હોય, એને કહેવા માત્રના મામા છે, માત્ર જ કહેવા માત્રના, એમાં દેહને આત્મા કહેવામાં આવે છે, કહેવા માત્રની વાત છે, ખરેખર એમ છે નહીં. વ્યવહાર માત્રથી જ આત્મા અને શરીરનું એકપણું છે, પરંતુ પરંતુ નિશ્ચયથી એટલે ખરેખર જોવામાં આવે તો એકપણું નથી. એનો મતલબ બંને કેવા છે? જુદા જુદા છે. કારણ કે નિશ્ચયથી વિચારવામાં આવે તો, પરમાર્થી જોઈએ તો, જેમ પીળાપણું આદિ, દ્રષ્ટાંત, જેમ પીળાપણું આદિ અને સફેદપણું આદિ જેમનો સ્વભાવ છે. હવે આ જો એક એક વાતો શું લખે છે દિગંબર સંતો. ઉપર સુવર્ણ અને ચાંદી લખ્યું શ્રેષભાઈ, ઉપર શું લખ્યું બાગડાજી? સુવર્ણ અને ચાંદી, અને નીચે એનો સ્વભાવ બતાવ્યો. સુવર્ણ અને ચાંદીનો સ્વભાવ દ્વારા ભિન્નતા બતાવે છે. જુઓ, જેમ નિશ્ચયથી વિચારવામાં આવે તો, જેમ પીળાપણું એ કોના માટે વાપર્યું? સોના માટે. પીળાપણું આદિ અને સફેદપણું આદિ જેમનો સ્વભાવ છે, એવા સુવર્ણ અને ચાંદીને અત્યંત ભિન્નપણું હોવાથી, કેમ કે બેનો સ્વભાવ કેવો છે? અલગ છે. પેલું છે પીળું છે, પેલું છે એ સફેદ છે, પેલાનું વજન આ પ્રમાણે છે, આનું વજન આ પ્રમાણે છે, પેલાની ચીકણાશ આવી છે, પેલાની ચીકણાશ આવી છે, બેનો સ્વભાવ અલગ અલગ છે, માટે બે ભિન્નપણું હોવાથી એક પદાર્થપણાની અસિદ્ધિ છે, માને બંને એક સિદ્ધ થઈ શકતા નથી. તેથી અનેકપણું જ છે, અનેકપણું એટલે બંને અલગ અલગ છે. હવે સિદ્ધાંત તેવી રીતે જુઓ, ઉપયોગ અને અનુપયોગ આ કોના માટે વાપર્યું? હવે કોના માટે વાપર્યું? ઉપયોગ અને અનુપયોગ. જેમ પેલા સુવર્ણ માટે વાપર્યું પીળાપણું, સુવર્ણ માટે વાપર્યું પીળાપણું અને ચાંદી માટે વાપર્યું સફેદપણું, એવી રીતે જીવ અને શરીરની વાત ચાલે છે ને, આત્મા અને શરીર, તો એ કહે છે એનો સ્વભાવ બતાવે છે. તેવી રીતે ઉપયોગ અને અનુપયોગ જેમનો સ્વભાવ છે, તો ઉપયોગ કોનો સ્વભાવ છે? આત્માનો. ઉપયોગ કોને કહેવાય? ભાગમાં આવે છે ને, ઉપયોગ કોને કહેવાય? જેમાં જ્ઞાન દર્શનનો વ્યાપાર થાય, જાણવા દેખવાનો જેનામાં ધર્મ હોય, એ કહેશે કે એને એ જાણવા દેખવાનો ધર્મ એને ઉપયોગ કહેવામાં આવે. અને ઉપયોગ કોનું લક્ષણ છે? આત્માનું લક્ષણ ઉપયોગ છે, તત્વા સૂત્રનું સૂત્ર છે. ઉપયોગો લક્ષણમ, અગ્નિનું લક્ષણ ઉષ્ણતા, એમાં આત્માનું લક્ષણ શું છે? ઉપયોગ. તમે એક થોડીક સહેજ આગળ આવી જાઓ, ગાથા કાઢો, 24 નંબરની ગાથા, 58. છે ગાથામાં, સર્વજ્ઞ જ્ઞાન વિશે. લો, કોના જ્ઞાન વિશે? કુંદકુંદ એ સર્વજ્ઞ ભગવાનનો આધાર આપે છે, ભગવાનના જ્ઞાનમાં આ પ્રમાણે આવ્યું છે. જુઓ, સર્વજ્ઞ જ્ઞાન વિશે સદા ઉપયોગ લક્ષણ જીવ જે છે કે નહીં? જીવનું લક્ષણ શું કહ્યું દીપભાઈ? શું લખ્યું છે? સર્વજ્ઞ જ્ઞાન વિશે સદા ઉપયોગ લક્ષણ જીવ છે. હરીશભાઈ, તમારું લક્ષણ કયું? બોલો, કયું લક્ષણ? ઉપયોગ. ખ્યાલ આવે છે ને? તમારા ભાઈનું લક્ષણ ઉપયોગ. હા, અને એકેન્દ્રિય જીવો છે એનું લક્ષણ ઉપયોગ. સિદ્ધ ભગવાનનું લક્ષણ ઉપયોગ, કેમ કે જીવ છે ને, જે જીવ હોય બધાનું લક્ષણ શું? ઉપયોગ, કેમ કે એમાં જાણવા દેખવાનો ધર્મ જોવામાં આવે છે. સર્વજ્ઞ જ્ઞાન વિશે સદા ઉપયોગ લક્ષણ જીવ છે, તે કેમ પુદગલ થઈ શકે કે મારું આ તું કહે? અરે જો જીવ પુદગલ થાય પામે, પુદગલો જીવત્વને, તું તો જ એમ કહી શકે આ મારું પુદગલ દ્રવ્ય છે. શું ગજબ કર્યું છે આ! હે, અને આપણા આદરણીય હિંમત ભાઈએ જે આનો હરિગીત અનુવાદ કર્યો છે ને, અદ્ભુત અનુવાદ છે. આપણે વાંચતા જઈએ તો આપણને સીધું એનું આમ મહેનત ન કરવી પડે. જેમ હોય છે ને, પેલું વસ્તુ બનાવી લે, પેલા મૈસૂર પાક અમુક હોય ને, એકદમ એકદમ કઠણ થઈ જાય, ભાગે પણ નહીં જલ્દી, અને અમુક એકદમ પોચો હોય ને, મોઢામાં મૂક્યો ને, શું થઈ જાય? એવી રીતનું એકદમ સરળ કરીને સમજાવ્યું છે ભાઈ. જુઓ, આવો આપણા પ્રકરણ ઉપર આ ખ્યાલ આવે ને કે આત્માનું લક્ષણ શું? ઉપયોગ. આત્માનું એટલે કોનું? મારું. બરાબર છે કે નહીં? શ્રીમદ રાજચંદ્રજી એક વાત કહેતા હતા, હું ગુરુદેવ યાદ કરે છે આ બધી ગાથાઓમાં, એ શ્રીમદજી શું કહેતા? અમારી ટોપી લાવો, અમારો કોટ લાવો. અ એટલે નહીં, હે ને? અ એટલે નહીં, અમારી એટલે અમારી ટોપી એટલે અમારી, મારી નહીં, આ ટોપી અમારી નથી, આ કોટ અમારો નથી. સમજાય છે કે નહીં? કેમ કે એનામાં ઉપયોગ નામનું લક્ષણ નથી, અને એનામાં ઉપયોગ નામનું લક્ષણ નથી માટે એ મારી ચીજ હોઈ શકે નહીં. એક બીજી વાત કહું જરા, કે આ માઇક આ શરીરમાં તો ઉપયોગ નામનું લક્ષણ નથી, એટલે એ તો મારું એ હું ન હોઈ શકે, પણ તમારો આત્મા છે એનું જે ઉપયોગ લક્ષણ છે ને, એ પણ પાછું મારું નહીં. આ સમજી ગયા કે નહીં? જેમ આ માઈક, દેવ, શાસ્ત્ર, ગુરુ, કુટુંબ, પરિવાર, મકાન, એ મકાન આદિ, પૈસા, એ બધું અજીવ છે ને, તો એ અજીવ છે તો બરાબર, પણ અધ્યાત્મમાં જોવામાં આવે છે કે મારા મારા જીવની અપેક્ષાએ બાકીના બધા જીવો પણ શું છે? અજીવ છે. આ થોડી કડક વાર લાગે. સિદ્ધ ભગવાન છે એ પણ મારા માટે શું છે? અજીવ. અજીવ એટલે મારો જીવ નથી. આ એમ છે ભાઈ. આ તેવી રીતે ઉપયોગ અને અનુપયોગ જેમનો સ્વભાવ છે. જો ઉપયોગની સામે શું લખ્યું? અનુપયોગ. એટલે જેમાં જાણવાનો ધર્મ જોવામાં આવતો નથી એવા પાંચ દ્રવ્ય છે કે જેમાં ઉપયોગનો ધર્મ નથી. તેવી રીતે ઉપયોગ અને અનુપયોગ જેમનો સ્વભાવ છે એવા આત્મા અને શરીરને કેવું ભિન્નપણું લખ્યું છે? અત્યંત ભિન્નપણું. આ વ્યવહારને બંનેને કેવા કહે છે? વ્યવહારને બેને એક કહે છે. અને નિશ્ચયને બેને કેવા બતાવે છે? ભિન્ન તો ખરા, પણ કેવા ભિન્ન બતાવે છે? અત્યંત ભિન્ન બતાવે છે. એમ નથી કહેતા ભાઈ અમારે ને એને નાવા નીચોવાનો કોઈ સંબંધ નથી. એમ નિશ્ચય ને કહે છે દેહ અને આત્માને કોઈ સંબંધ છે નહીં ભાઈ. આ એવા આત્માને શરીરને અત્યંત ભિન્નપણું હોવાથી એક પદાર્થપણાની પ્રાપ્તિ નથી. બંને એક હોઈ શકે નહીં. તેથી અનેકપણું છે. એનો મતલબ બંને કેવા છે? જુદા જુદા છે. આવો આ પ્રગટ નય વિભાગ છે. એટલે આચાર્ય દેવે આ ગાથામાં અપ્રતિબુદ્ધ જીવને નય વિભાગનું જ્ઞાન કરાવ્યું. સમજી ગયા ને? 26મી ગાથામાં તો અપ્રતિબુદ્ધ જીવનો પ્રશ્ન હતો ચીમનભાઈ, અપ્રતિબુદ્ધ જીવનો પ્રશ્ન હતો. અને આચાર્ય દેવે 27મી ગાથામાં નય વિભાગ દ્વારા એની શંકાનું સમાધાન કરાવ્યું કે આ પ્રમાણે નિશ્ચય વ્યવહારના કથન જીનવાણીમાં જોવામાં આવે છે. અને વ્યવહાર વડે જે કથન કર્યું હોય ત્યાં ખરેખર એ પ્રમાણે હોતું નથી. નિશ્ચયથી જોવામાં આવે તો બંને પદાર્થ અલગ અલગ છે. હવે જુઓ આગળ, જરાક હજુ આગળ છે. જુઓ, માટે વ્યવહાર નહીં જ શરીરના સ્તવનથી આત્માનું સ્તવન બને છે. જુઓ કેટલી સરસ વાતો મૂકે છે આચાર્ય દેવ. કે શિષ્યએ એમ કહ્યું કે તો પછી ભગવાનની સ્તુતિ બધી શું થઈ જશે? મિથ્યા. એમ કહ્યું હતું ને કે જો તમે એક નહીં માનો તો ભગવાનની સ્તુતિ શું થઈ જશે? બધી મિથ્યા. તો આચાર્ય દેવે કેવો સરસ જવાબ આપ્યો, સ્તુતિ મિથ્યા થાય એવો શબ્દ ના વાપર્યો એમને. એને એને જે પેલું અંદરમાં હતું ને, સ્તુતિ મિથ્યા થઈ જશે, મિથ્યા થઈ જશે, તો એમને વાત શું મૂકી દીધી? કે માટે વ્યવહારને જ શરીરના સ્તવનથી આત્માનું સ્તવન બને છે. એટલે સ્તુતિ મિથ્યા નહીં સિદ્ધ થાય, ચિંતા ના કરતો તું. પણ એ સ્તુતિને વ્યવહાર સ્તુતિ કહેવામાં આવશે. બરાબર છે? પછી એ વ્યવહારને મિથ્યામાં પણ નાખશે, પણ એ પછીની વાત છે. એકદમ પેલાને બોલે ને તો એકદમ પેલો ભાગી જાય, પણ પેલા એને કહે જો ભલામણ, ચિંતા ના કરતો, તારી સ્તુતિ તને મિથ્યા મિથ્યાનો ડર છે ને, મિથ્યા સ્તુતિ નથી. એ સ્તુતિ કેવી થઈ? એ સ્તુતિ વ્યવહાર સ્તુતિ છે, નિશ્ચય સ્તુતિ અલગ છે. એટલે મિથ્યાવાળી વાતને તું કાઢી નાખ. બરાબર છે? જો ભાવાર્થ, વ્યવહાર નહીં તો આત્મા અને શરીરને એક કહે છે, અને નિશ્ચયને ભિન્ન કહે છે. તેથી વ્યવહારને શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન માનવામાં આવે છે. અને એ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવાનની સ્તુતિ કોઈ મિથ્યા થઈ જાય છે એમ નથી, વ્યવહાર વ્યવહારથી સાચો છે. આ જ વાત હવેની ગાથામાં કહે છે. જુઓ ગાથામાં શું કહે છે? જીવથી જુદા પુદગલમાઈ આ દેહને સ્તવીને મુનિ માને પ્રભુ
કેવળી તણું વંદન થયું સ્તવના થઈ. આ ગાથામાં વ્યવહારની ઉપયોગીતા પણ બતાવે છે. સમજો, ગાથામાં શું કહ્યું? જીવથી જુદા પુદગલમય આ દેહને સ્તવીને મુનિ પણ જીવથી જુદો આ જે પુદગલમય દેહ છે એની સ્તવના કરી માને પ્રભુ શું થયું? કેવડી તણું વંદન થયું ને સ્તવના થઈ. ટીકા સાંભળજો હવે જરાક. ટીકામાં હવે આ બે ત્રણ ગાથામાં ચાલશે સોનું અને ચાંદી, સુવર્ણપણું અને સોનું અને ચાંદી એનો સ્વભાવ કયો કયો? પીળાપણું અને ધોળાપણું. બરાબર છે, એ એ અહીંયા ચાલે છે વાત, આગળ ચાલે છે. જુઓ, જેમ પરમાર્થથી નિશ્ચયથી ખરેખર શ્વેતપણું ધોળાપણું સુવર્ણનો સ્વભાવ નહીં હોવા છતાં પણ ચાંદીનો ગુણ જે શ્વેતપણું તેના નામથી સુવર્ણનું શ્વેત સુવર્ણ એવું નામ કહેવામાં આવે છે તે વ્યવહાર માત્રથી જ કહેવામાં આવે છે. બંને જુદા જુદા છતાં પણ એને વ્યવહારથી ધોળું સોનું એમ પણ કહેવામાં આવે છે. તેવી રીતે હવે આ જુઓ, તેવી રીતે પરમાર્થી એટલે નિશ્ચયથી શુક્લ રક્તપણું એટલે શુક્લ રક્તપણું તીર્થંકર કેવલી પુરુષનો સ્વભાવ નહીં હોવા છતાં પણ. હવે આ જે શુક્લ રક્તપણું આવ્યું ને એ શું છે જરા સમજી લો, પછી આગળ આપણે એની ચર્ચા કરીએ. શુક્લ રક્તપણું શબ્દ આવ્યો ને કે 24 તીર્થંકર પરમાત્મા છે ને એમના દેહના રંગ અલગ અલગ છે ને, દો ગોરે, દો લાલ, દો હરિયલ, દો શ્યામ, બાકી કંચન વર્ણ હૈ, બંદો આઠો યામ. આવે છે પ્રમાણ કે દો ગોરે, 24માંથી બેનો શરીરનો રંગ કેવો છે? ગોરે. દો ગોરે દો લાલ, બેનો લાલ છે. દો ગોરે દો લાલ, દો હરિયલ, હા, અને દો શ્યામ, બે શ્યામ, બાકી કંચન વર્ણ હૈ, સોના જેવા એ પ્રકારે છે, સોળે પ્રકારે છે. તો એ કહે છે, એ સ્તુતિ કરવામાં આવે છે ને તો ભગવાનના શરીરનો જે રંગ છે એના આધારે એમની જે સ્તુતિ કરવામાં આવે છે એને સ્પષ્ટ કરે છે. જુઓ કે તેવી રીતે પરમાર્થથી શુક્લ રક્તપણું તીર્થંકર કેવલી પુરુષનો સ્વભાવ નહીં હોવા છતાં, માને એ કોઈ તીર્થંકર કેવલી ભગવાનના આત્માનો રંગ નથી, એ તો પુદગલ શરીરનો રંગ છે ને, છતાં પણ કહેશે ન હોવા છતાં, હા, છતાં પણ શરીરના ગુણો જે શુક્લ રક્તપણું વગેરે તેમના સ્તવનથી, શરીરના ગુણોના સ્તવનથી તીર્થંકર કેવલી પુરુષનું શુક્લ રક્ત, તીર્થંકર કેવલી પુરુષ, જો તીર્થંકર કેવલી પુરુષની આગળ કેવા લગાવ્યા? શુક્લ રક્ત તીર્થંકર કેવલી પુરુષ, કે આ દો ગોરે, દો સાંવલે, દો હરિયલ, દો લાલ. હવે ખરેખર તો બધાનો આત્મા તો કેવો છે? આત્મા તો બધાનો અરૂપી છે, અમૂર્તિક છે. અને ગોરે, સાંવલે, હરિયલ, લાલ એ તો મૂર્તિક પુદગલના પરમાણુનું પરિણમન છે, એ પ્રમાણે એ તો વર્ણગુણની પર્યાય છે. તો એ કહે છે કે આવું હોવા છતાં પણ વ્યવહારથી શરીરના ગુણોના આધારે જ્ઞાની પુરુષો પણ એ પ્રમાણે સ્તુતિ કરતા જોવામાં આવે છે. એ કહે છે, જો અહીંયા શુક્લ રક્ત તીર્થંકર કેવલી પુરુષ એવું સ્તવન કરવામાં આવે છે તે વ્યવહાર માત્રથી જ કરવામાં આવે છે, પરંતુ નિશ્ચય ને એટલે ખરેખર શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન બનતું જ નથી. એનો મતલબ આત્માનું સ્તવન કોઈ અલગ છે. ભાવાર્થ બહુ ગજબનો લખ્યો છે આની અંદર.
એટલો સુંદર ભાવાર્થ છે જયચંદજી સાહેબનો. તમને ખ્યાલ હશે કે ગુરુદેવ શ્રી જયચંદજી સાહેબના ભાવાર્થ ઉપર એટલા ઓવારી જતા હતા કે ઘણી વાર એમ ઉછળી પડીને બોલતા હતા કે જુઓ પહેલાના પંડિતોએ કેવું સુંદર સ્પષ્ટીકરણ કર્યું છે, જુઓ જયચંદજી સાહેબે કેવો સરસ ભાવાર્થ લખ્યું છે. ત્રણ ચાર ભાવાર્થ મને અત્યારે યાદ આવે છે, આપણે એમાં અત્યારે જતા નથી, ક્યારેક ટાઈમ વચ્ચે મળે છે હું તમને બતાવીશ, પણ અત્યારે આપણે આ ભાવાર્થને થોડો જોઈશું. આપણી પાસે પાંચ સાત છ એક મિનિટનો સમય છે આપણી પાસે. જુઓ ભાવાર્થ, અહીં કોઈ પ્રશ્ન કરે કે, હા એક તો અગિયારમી ગાથાનો ભાવાર્થ તમે વાંચજો ઘરે જઈને, અગિયારમી ગાથાનો બરાબર આગળ વેચો. અહીં કોઈ પ્રશ્ન કરે કે વ્યવહાર નહીં તો અસત્યાર્થ કયો છે, વ્યવહાર તો અસત્યાર્થ છે, અને બીજી વાત અને શરીર જડ છે તો વ્યવહારના આશ્રય જળની સ્તુતિનું શું ફળ છે. વ્યવહાર તો અસત્યાર્થ છે અને આ જળની સ્તુતિ, આ શરીરની સ્તુતિ એ તો જળની સ્તુતિ છે અને વ્યવહારનું કથન છે તો એનું ફળ શું છે. જો એનું કોઈ ફળ જ ના હોય તો પછી એને જીનવાણીમાં સ્થાન જ પ્રાપ્ત ના થવું જોઈએ, અને જીનવાણીમાં એને સ્થાન પ્રાપ્ત થયું છે તો કાંઈક ને કાંઈક એનો હેતુ પણ હોવો જોઈએ, એને ખોલે છે અહીંયા ગાડી બરાબર છે. ફરીથી પ્રશ્ન સમજો, બરાબર પ્રશ્નનું રૂપ સમજો. અહીં કોઈ પ્રશ્ન કરે કે વ્યવહાર નહીં તો અસત્યાર્થ કયો છે અને શરીર જડ છે તો વ્યવહારના આશ્રય એટલે શરીરના ગુણોના આધારે જળની સ્તુતિનું શું ફળ છે. જળની સ્તુતિ કરવાથી આપણને શું ફાયદો થાય છે, કોઈ મતલબ ખરો તો ઉત્તર, એનો ઉત્તર છે વ્યવહારને, અંદરમાં આ વાત કંડારી દેજો, વ્યવહારને સર્વથા અસત્યાર્થ નથી. જોયું ને, જો તરત જ હજુ આગળ, નિશ્ચયને પ્રધાન કરી અસત્યાર્થ કયો છે. અમારા ત્યાં તો છે ને, અમારા ત્યાં ગામમાં જેમ જેમ ગાથાઓ ચાલે ને, દર એક એકાદ મહિને, દર એક મહિને આની એક્ઝામ લેવાય છે, આની ટીકાને, આમ ટીકા હોય ને, ખંડ આમ અંદરથી તૂટક તૂટક પ્રશ્નો કાઢવામાં આવે, પ્રશ્નો કાઢીને પ્રશ્ન જવાબનું પેમ્પલેટ આપવામાં આવે, અને દસ બાર ગાથાઓ થાય એટલે પછી પ્રશ્ન જવાબવાળું પેમ્પલેટ આપવામાં આવે, અને પછી એની એક મહિના પછી એક્ઝામ લેવામાં આવે. તો આ બધું અંદરમાં બિલકુલ ધારણામાં સ્પષ્ટ થઈ જાય ને, તો લગભગ સો ગાથા સુધી તો અમારે પ્રશ્નોત્તર વગેરે થઈ ગયું આ પ્રમાણે. તો કહેવાનો ભાવ એ છે કે આ બધાને આપણે અંદરમાં જાતે ને જાતે ખંડાન્વય કરીને આ શું કહેવા માંગે છે, આ શું કહેવા, એવી રીતનો સ્વાધ્યાય આપણે કરીએ ને, તો ગુરુદેવશ્રી જેમ અમૃતચંદ્ર આચાર્યની ટીકા જ્યારે વાંચતા હતા ત્યારે ઘણી વખતે બોલી ઉઠતા હતા કે અમૃતચંદ્ર આચાર્ય દેવે પંચમ કાળમાં અમૃત રેલા આવ્યા છે, પંડિતજીએ કેવું સરસ સ્પષ્ટીકરણ કર્યું છે. તો જેમ સ્વામીજીને જેવો ઉછળી જતા ભાવ આવતો હતો ને, તો આપણે સ્વાધ્યાય કરીએ ને તો આપણને પણ અંદર વાંચતા એવો આનંદ આવે ને આપણું હૃદય પણ ઉછળી પડે ને, તો સમજવું કે આપણે કંઈક અંશે પણ ગુરુદેવના માર્ગ ઉપર બરાબર ચાલી રહ્યા છીએ ભાઈ. નહીં તો પછી જલ્દી પૂરું કરે તો સારું, જલ્દી પૂરું કરે છે, હા છેલ્લી દસ મિનિટમાં તો વીસ વખત ઘડિયાળની સામે જોજો કરે, ખ્યાલ આવ્યો કે ના, કેમ કે પછી પેલી પાપની હોળી રાહ જોઈ રહી છે ને ત્યાં હૈયા હોળી. આજે તો જોઈએ કે રવિવાર છે, આજે તો બધાને ઉપવાસ છે કે નહીં કમસે કમ, હા હે કે આજે એ પાછું ચાલુ છે. હું મારા ત્યાં કહું છું એના માટે કે જે બસની અંદર હોય છે ને, વિકલાંગ માટે સુરક્ષિત, હેન્ડીકેપ માટે સુરક્ષિત, કોઈ મિનિસ્ટર માટે સુરક્ષિત, બહેનો માટે સુરક્ષિત સીટો રાખવામાં આવે છે. તો હું એમ કહું કે જેને ધંધા વ્યાપારમાંથી ફુરસત મળતી નથી, શાસ્ત્રમાં પાઠ છે, કોઈ જ્યોતિષને હાથ બતાવવાનું, લોકોને જ્યોતિષને હાથ બતાવવાનું બહુ આદત હોય છે ઘણાને, કે જુઓ જો મારી રેખા જુઓ જો, કઈ રેખા તારે બતાવી છે બોલ, કે ધનની રેખા જુઓ ને, કે આ વાત ને, તારા જેવો જગતમાં ધનાઢ્ય કોઈ નથી, કોણે રેખા બતાવી છે તારે, અંદરમાં તું ચેતન તત્વ અનંત ગુણોથી ભરેલો ભગવાન છે ને, આવીની રેખા કે તું અનાદિ અનંત છો, શું આવીની રેખા તારે જોઈ છે બોલ. હે ઈ કહે છે શાસ્ત્રમાં પાઠ છે તત્વા સૂત્રમાં, ઘણો આરંભ ને ઘણો પ્રિગ્રહ નરક ગતિનું કારણ કહ્યું છે ગુરુદેવ. જેના માટે કહેતા ને માગણ, છે. કહેતા ને ભાવનગરના કૃષ્ણકુમાર દરબાર એમના વ્યાખ્યાનમાં આવતા હતા, ગુરુદેવ તો કે અમારે ક્યાં માખણ લગાવતા અમને નથી આવડતું કાંઈ, હા બધાને સારું લગાડે એવું બોલો એ વાત નથી એંગાડી તું, કે મહિને 5,000 જોઈએ નાનો માગણ, 50,000 જોઈએ મોટો માગણ, અને મહિને 50,00,000 જોઈએ માગણનો પણ મોટો માગણ ભિખારો છે. આ લાવ 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 લાવ, અરે શું છે આ, હે એ લખ્યું શાસ્ત્રમાં બહુ આરંભ હતા ને. પેલા ઇન્દોરવાળા શેઠ હતા, કોણ? હા, હે તો નવું કારખાનું ચાલુ કર્યું ને, તેમના ધર્મપત્નીએ શું કહ્યું કે શાસ્ત્રમાં 7 જ નરક બતાવ્યા છે, 8મું નરક તમે ક્યાંથી લાવ્યા? કેમ કે 7 તો કારખાના કર્યા હતા, 9 ચાલુ કર્યું, 7 નરક કયા છે? કે આ શું કરો છો તમે? આ તો ધર્મપત્ની પણ એને કહેવાય કે જે પતિને આ માર્ગમાં લગાવે, ખરે ને? હા, એ પાપને કમાવવા માટે અમારા ત્યાં તો બોલા બેગ ભરી ભરીને તૈયાર રાખે, વિઝિટમાં જવાનું છે ને, આમ જવાનું છે, એના માટે બસ એ પાપને કમાણી કરવા માટેની બસ ઇન્સ્પિરેશન આપે, કે શું કહો છો તમે ઇંગ્લિશમાં? હા, એના માટેની પ્રેરણા આપે, અને ધર્મના માર્ગે લગાવવાની પ્રેરણા ન આપે તો એને ધર્મપત્ની ન કહેવાય. અને ધર્મનો પતિ પણ એને કહેવાય કે જે ઘરવાળાને ધર્મના માર્ગે લગાવે. ભાઈયા, હા એ બોલીએ છે ને મેરી ભાવનામાં, ઘર ઘર ચર્ચા રહે ધર્મ કિયા, એ છે ભાઈ. હા જીવ, થઈ ગયો છે સમય આપણો ભાઈ. હા હા, ભાવાર તો હજુ કાલે 1.5 કલાક ચાલશે. હા હા, આ તો અત્યારે પેલા તમારા હોય છે ને, મને તો બહુ એ છે નહીં, પણ હોય છે ને પેલા એપિસોડ વગેરેમાં હોય છે ને, કે હું બિંદુ મૂકે છેલ્લે મૂકીને જાય તો પછી બીજા દિવસે પેલું ખ્યાલ ને પ્રવચન છોડીને જોવા માટે બેસી જાય ટીવીને, ખ્યાલ આવે કે ના, કે હું આજે તો સારું આવવાનું છે જોવાનું, બરાબર છે કે નહીં? હવે ક્યારેક ટાઈમ મળશે તો એનું ઓપરેશન કરીશું આપણે, બરાબર છે કે નહીં? હા હા, જીનવાણી સ્તુતિ. આવો
હેલો બોલી, જીનવાણી માં તેનો છે. જીનવાણી અમૃત રસાલ રસિયા આઓ રસુણવા, જીનવાણી અમૃત રસાલ રસિયા આઓ રે સુણવા, આઓ રે સુણવા, આઓ રે સુણવા, ગાયક પ્રભુ હે મહાન રસિયા આઓ રે સુણવા,
ગાયક પ્રભુ હે મહાન રસિયા આવો રે સુણવા.